માણસનું સાહજિકપણું જલ્દી વર્તાઈ આવે અને પછીની જે આડંબર રૂપની તૈયારીઓ હોય એ પણ દેખાઈ આવે, જેને દંભ કહેવાય, આડંબર કહેવાય, સાહજિકતા તરી આવે. સ્વભાય સ્વભાવન, એને કઈ રંગવું ના પડે, એને કોઈ આકાર આપવો ના પડે. હૃદયની અંદર જે ભક્તિના ભાવો હોય ને એ આપોઆપ વ્યક્ત થાય. માણસના વિચારો, એનું મન, અંદરની જે કોઈ વૃત્તિઓ હોય એની અભિવ્યક્તિ મોઢા ઉપરથી, એના વ્યવહારથી થતી જ હોય. તો ચિત્રકૂટ મહારાજની પણ આનંદની અભિવ્યક્તિ સ્વભાય સ્વહાવન, બસ સ્વાભાવિક રીતે એટલી બધી શોભી રહી છે, એનો આનંદ એટલો બધો શોભી રહ્યો છે કે તુલસીજી એમ કે કવન વિધિ વર્ણવ, એને કહું કઈ રીતથી વિધિ કઈ રીતે કહી શકું, કહેવા કહેવાની પણ રીત હોય. કોઈ માણસને તોછડાઈથી પણ બોલવાની ટેવ હોય અને એના એ જ શબ્દ હોય પણ અભિવ્યક્તિ કરે ત્યારે એમ થાય કે આ માણસ કેટલો નમ્ર ને વિવેક. એટલે અભિવ્યક્તિ એ માણસનું વ્યક્તિત્વ ઘટે. તમે કેવી રજૂઆત કરો છો, પ્રેમ, આદર, સત્કાર, અહંકારથી, એની સાથે એવા અછડતા વ્યવહારથી. શૈલ છે, પર્વત છે, છતાં એ પર્વતની અંદર પ્રભુ ભક્તિની શ્રદ્ધા રહે. માળવા તો ઘણે બંધાયેલા હોય પણ એના વાતાવરણની અભિવ્યક્તિ કથાના માળવે, કથાની અભિવ્યક્તિ સાહજિકતાથી થતી હોય, સૌમ્યતાની, સાત્વિકતાની. અને લગ્ન મંડપના માળવાની જે માળવે જેને ઉભારો ને એટલે તરત જ એની અસર થાય, એની અભિવ્યક્તિ કે આ કેવું વાતાવરણ. તો શૈલરાજ ચિત્રકૂટજી પણ એટલા ભાવથી અભિભૂત છે, અભિવ્યક્તિ કરી રહ્યા છે કે સૌને સમજાય છે, સૌને દેખાય છે કે પ્રભુએ આવીને નિવાસ કર્યો ચિત્રકૂટ ઉપર, તો એને આનંદ થયો, વિનય આવ્યો, વિવેક આવ્યો, ભક્તિ મળી, સુખ મળ્યું. મોટાએ મળે ને ત્યારે ચિત્રકૂટ પાસેથી શીખીએ વિનય, વિવેક, ભક્તિ, વિનમ્રતા. બાકી તો જ્યારે મોટાઈ મળે ત્યારે જોઈએ છે કેવી સ્થિતિ થતી હોય છે માનસિક, ઘરમાં, પડોશ પ્રત્યે, ફરિયામાં, સમાજમાં. એનો અભિગમ એવો બદલાઈ ગયેલો હોય કે જાણે પોતે જ મોટો છે, હું જ છું. આમ દંભ અને અહંકાર માણસને ખાઈ જાય. અહીંયા આગાડી ચિત્રકૂટ મહારાજને પણ એટલો જ સંતોષ છે અને એને કારણે ભગવાન પણ એટલી સરસ રીતે આવ્યા છે, પધાર્યા છે, ચિત્રકૂટને જ નિમિત્ત બનાવ્યું છે. અને વૈદિક ઋષિઓ કે સજગત પિતા અવરાન આવી, આવડો મોટો જગતનો આ સૃષ્ટિનો ધણી બાપ એ આ વનવાસીઓની વચ્ચે આ એક ચિત્રકૂટ જેવા નાના પાડ ઉપર કૃપા કરીને ત્યાં આવીને બેસી ગયો. સજગત પિતા અવરાન આ વિવેશ આવીને અંદર ઘૂસી ગયા, બેસી ગયા. તો મહિમા કહીએ કવન વિધિતા, એનો મહિમા હું કેવી રીતે ગાવ. મહારાજે સુખસાગર છે ને એને જીવનને માટે કેવી વાત કરી, સુખસાગરજી જાણો તો જીવન રે અપરંપાર છે. કેવું અપાર જીવન છે, પણ જીવતા આવડે તો નહીતર એ જીવન બોજરૂપ થઈ જાય. કંટાળો આવે જીવનથી, જીવન જીવવા પ્રત્યેથી માણસને મન ઉતરી જાય કે આ શું જીવવાનું બર્યું, આ કયું સુધી વેઢાળવાનું, લમણા લેવાના, એમ ઘણી વાર થયા કરે. પણ મારા શ્રી તો પોતાના શ્રીમુખથી આદેશ આપે છે, સુખ સાગર જાણો તો જીવન રે અપરંપાર, અપાર છે, અમૂલ્ય છે. સાહજિક સ્થિતિમાં નહીં સમજાય, માંદા પડ્યા હોય ને માંદગીની ગંભીરતા આવે ત્યારે જુઓ જોઈએ કેટલી દોડાદોડ, કેટલું સાધન ખર્ચીએ છીએ, કેટલી શક્તિ એની પર વાપરી નાખી. તો જીવનની અપરંપારતાને ભગવત સાનિધ્યમાં ગુરુ મહારાજની આજ્ઞાની અંદર પહેલેથી જ સમજી રાખીએ. જેટલો લાવો જીવનનો જીવા એટલો લેવા, એટલો લઈ લો. તો આમ જીવનનો મહિમા, સુખસાગર જ્યાં કિન નિવાસ, ભગવાને મહારાજે સ્વયં આટલો સરસ બોધ આપ્યો છે. જીવન અપરંપાર, ઈશ્વર સુધી પહોંચવા માટે. અને કહ્યું કે આ તો મુક્તિનું દ્વાર છે, પાઈને જઈ પરલોક સંવારા. જેણે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને ભગવદ પ્રેમ નથી કેળવ્યો, અને એના માટે કહ્યું કે એ માણસ કેવો જે પોતાના જીવનને નરકમાં લઈ જનારો. આત્માહન ગતિ જાય, ભગવાન પોતાના શ્રીમુખથી વાત કરે. આ જીવન જીવવા જેવું છે, બડે ભાગ માનુષ તનુ પાવા, એ જ વાત નહીં આગળ કહી. જાણો તો જીવન રે અપરંપાર. એ મહારાજે પણ ભગવાનના શ્રીમુખની વાણી પોતાના શ્રીમુખ કહી, અને જો એને સંભાળી લીધું તો સારું છે. તો ચિત્રકૂટ જેવા નાના નાનાને પણ આટલી બધી ઊંચાઈ આપી દે, હિમાલય કરતા પણ વધારે ઊંચાઈ આપી દીધી, ભગવાને નિવાસ કર્યો. તો મહિમા કહી કવાને બીધી તાસુ, સુખ સાગર મહારાજ સ્વયં જ્યાં આવીને બિરાજ હોય ને એનો મહિમા તો આપણે અહીંયા બેઠા બેઠા માણી રહ્યા છે, અનુભવી રહ્યા છે. એનો એ જ મહિમા આપણને જીવન જીવનભર નહીં, જન્મો જન્મ ભક્તિ શાન મેં ભવે ભવેથી.